મંદિર રાજકોટ. તારીખ 22 જૂન 2017. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, પત્ર સમીક્ષા, પત્રાંક 144. સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. કૃપાળુ દેવ એની અંતરદશાનું ભાન કરાવે છે. ઈશ્વરની પ્રાપ્તિ, પરમ તત્વની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ ત્યાં સુધી થતી નથી જ્યાં સુધી એ અંગેની તમન્ના જાગતી નથી, જીવમાં તરસાટ આવતો નથી. એક પત્રમાં કૃપાળુદેવ કહ્યું છે કે લાગી છે તેને જ લાગી છે, તે જ પીયું પીયું પોકારે છે. આવી બ્રાહ્મી વેદના નિષદિનો નહીં નમે નિંદ ન આવે તબ ન રહી નારાયણ પાવે, એવી તડપણ છે જેમ પાણી વિના માછલી તરફડે. એ પ્રકારે જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન થાય, જે તત્વ વિશે પોતે જાણ્યું કે હું આત્મા છું, શુદ્ધ ચૈતન્ય છું, આ મારું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ છે એનો મતલબ કે હું છું, છતાં મને અનુભવમાં કેમ આવતું નથી, શું આડું આવે છે, શું અંતરાય છે. બહિર્મુખ છે ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ કે જીવની તમામ જે કંઈ ઇન્દ્રિયો છે એ બહાર જ કામ કરે છે, જગતને જાણવાનું, જગતને જોવાનું અને જગતને વેદવાનું. એને આત્મદર્શન ક્યાંથી થાય? ઇન્દ્રિયોના વિષયોથી જેની ચિત્ત આર્ત છે તેને આત્મદર્શન ક્યાંથી થાય? અહીંયા એક સરસ એ પોતાની દશામાં કહે છે કે ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, એ જ જોઈએ છે. ચૈતન્યનો અનુભવ જોઈએ છે. હું ચૈતન્ય છું પણ અનુભવમાં નથી. અનુભવ શરીરનો છે, શરીરના ધર્મનો છે, શરીરની ઈચ્છાઓનો છે, શરીરની વૃત્તિઓનો છે, શરીરની માગણીનો છે, ચૈતન્યનો નથી. હું શુદ્ધ ચિદ્રૂપ છું, શુદ્ધ ચૈતન્ય છું. હવે એને જ્યારે સાચો જ્ઞાની એને ખ્યાલ આવે છે કે મારું આ જે સાચો સાધક કે મારું આ સ્વરૂપ છે, તો એને એ પ્રકારની જિજ્ઞાસા જાગે કે જો આ હોય તો હું મેળવીશ જ, મને કેમ ન મળે. અને અનુભવ કેવો જોઈએ છીએ? તો કૃપાળુ દેવને તો અનુભવ થયો હતો, જન્મજાત એ જ્ઞાની હતા, પણ અખંડતા નહોતી. એટલે શબ્દ પ્રયોગ સરસ વાપર્યો છે, ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન. અવિચ્છિન્ન એટલે છિન્ન વિચ્છિન્ન, અવિચ્છિન્ન, વેરાયેલો નહીં. આજે જીવનો ઉપયોગ વેરાયેલો છે, વિખરાયેલો છે. જેટલું જાણે ત્યાં એનો ઉપયોગ વિપરા જાય, જેટલું જાણ્યું એટલું દુઃખ. આજે ઓછું જાણ્યું હોય કે ઓછું વાંચ્યું હોય તો ઉપયોગ ક્યાં હોય એટલો, ઓછા આપણે પ્રવાસ કર્યો તો ઉપયોગ ક્યાં હોય એટલો, પણ વધારે ગયા હોય તો દુનિયામાં તો આપણું જ્ઞાન વેરાઈ ગયું ને, ઉપયોગ આપણો વેરાઈ ગયો, રુચિ આપણી વેરાઈ ગઈ, રસ આપણો વેરાઈ ગયો. આજે મનુષ્ય વેરાયેલો છે, વિખરાયેલો છે, ચારે બાજુ ફેલાયેલો છે, અને ફેલાયેલો છે અસતમાં. સતમાંથી નીકળી અને જેટલું જેટલું જાણતો જાય છે, જેટલું જેટલું જીવનના દુનિયાના સંગમાં આવતો જાય છે, તેટલા તેટલા પ્રમાણમાં એ પથરાઈ જાય છે. અવિચ્છિન્ન. અમારે અનુભવ તો એવો જોઈએ છીએ કે અમારો અનુભવ બીજામાં ન જાય. અમારે પૂતગલનો અનુભવ કરવાની કાંઈ જરૂર નથી, ચૈતન્યનો અનુભવ જોઈએ છીએ. પણ થાય છે શું, પૂતગલના અનુભવમાં જીવ રોકાઈ જાય છે. પ્રભુશ્રીએ બહુ સરસ કહ્યું કે આ જીવ તો જુઓ, સ્ત્રીમાં, સંતાનોમાં, ધનમાં, પરિગ્રહમાં, મકાનમાં, ચારે બાજુ વિખરાયેલો છે એનો પ્રેમ, એની લાગણી, એનું મમત્વ. એ પોતામાં ઓછો છે અને બહાર વધારે છે. પેલા સુરદાસને એની પત્ની તરફનો મોહ એટલો બધો હતો કે મધરાતે નદી તરીને ત્યાં ગયો ત્યારે એની પત્નીએ જ કહ્યું કે જેટલો પ્રેમ મારા તરફ છે એટલો જો તમે પરમ તત્વ તરફ રાખો તો તમે હરીને પામી જશો. અને ચોટ કરી ગઈ એને વાક્યની. તો આપણામાં વસ્તુ છે, પ્રેમ પણ છે, અનુભવ કરવાની એટલે ઉપયોગની એવી શક્તિ છે. કોઈ પણ વસ્તુનો અનુભવ જીવ કરી શકે છે, વેદકતા છે. એટલે ઝેરનું પણ પારખું કરવું હોય તો કરી શકે. માત્ર અગ્નિ છે એ જાણકારી નથી, અગ્નિનો અનુભવ પણ કરી શકાય છે. અનેક પ્રકારના પદાર્થો પડ્યા છે એની માત્ર જાણકારી નથી, માત્ર જ્ઞાન નથી, વેદકતા પણ છે. એ ઉપયોગની તાકાત છે. આ ચૈતન્યની તાકાત કેવી છે કે જગતનો કોઈ પણ પૂતગલ પરમાણુ ગમે તે સ્વરૂપમાં હોય તો એને અનુભવવાની ક્ષમતા આ જીવના ચૈતન્યના ઉપયોગમાં છે. આટલી તાકાત એની છે. પણ એ ફેલાયેલી છે. બહાર પ્રત્યે રસ છે, બહાર પ્રત્યે રુચિ છે, અને એને કારણે થઈને એ ચારે બાજુ વિખરાયેલો છે. જીવની શક્તિ વિખરાયેલી હોય એટલે પોતાના ચૈતન્યના અનુભવ તરફ કેન્દ્રિત થઈ શકતી નથી. અને જ્યારે અંતર્મુખ થઈને ધ્યાનનો પ્રયોગ થાય છે ત્યારે અનુભવ શું આવે છે કે હજી તો એક ક્ષણ બે ક્ષણ ગઈ હોય ત્યાં બીજે વિખરાઈ જાય છે ને, વેરાઈ જાય છે. એની એકાગ્રતા રહેતી નથી. આપણે જેને કહીએ કે આ લાઇટ છે ને, એ લાઇટના કિરણો ચારે બાજુ ફેલાઈ ગયા છે. હવે કોઈ વસ્તુને વિશેષ જોવી હોય તો પછી શું કરવું પડે, ફોકસ કરવું પડે બધા કિરણોને, બધા પ્રકાશને. તો આપણા હાથમાં ટોર્ચ હોય છે, એ ટોર્ચ શું કરશે, એ વિખરાયેલ નથી, પોઈન્ટેડ છે. સૂર્યની શક્તિ અનંત ગણી છે, આખા જગતને બાળી નાખે એટલી છે, પણ બાળતી નથી, વિખરાયેલી છે. પણ પ્રયોગ કરે છોકરાઓ, બિલોરી કાચ લઈ આવે, કાગળનો ટુકડો લઈએ અને પછી થોડી વાર સુધી ધૈર્ય જોઈએ, બરાબર રાખે તો શું થાય, કાગળ સળગે. તો કાગળ સળગે છે, શું દીવા સળી નાખીએ, એમાં કંઈ બળતણ નાખ્યું, કેરોસીન નાખ્યું, એને આ શક્તિને કેન્દ્રિત કરી, અવિચ્છિન્ન કરી. એ જે સૂર્યના કિરણોની તાકાત વેરાયેલી હતી એને કેન્દ્રિત કરી. ડોક્ટરો ઓપરેશન કરે ત્યારે પ્રકાશને કેન્દ્રિત કરે, જે જગ્યાએ ઓપરેશન કરવું છે ત્યાં ફોકસ કરે. આપણા જીવનનું ફોકસ શું સાધકનું? આપણે તો હેડલાઇટ લઈને બેઠા છીએ આખા દુનિયાને અજવાળવા. ઉપયોગ એટલો બધો બહાર તરફ ખેંચાઈ જાય છે કે જરાક કોઈ અવાજ આવ્યો, શેનો હશે, શું છે, કોણ આવ્યું, પદાર્થનો છે, વ્યક્તિનો છે, કોઈની અવર જવરનો છે. આ ઔત્સુક્ય, ઉત્સુક પરિણામ એટલા બધા છે કે તરત જ ઉપયોગને બહાર તરફ ખેંચે છે. પછી કે હું માળા કરું છું તો માળા નથી થતી, જાપ કરું છું તો જાપ નથી થતો, ધ્યાન કરું છું તો ધ્યાન નથી થતું. પણ ક્યાંથી થાય? બળતરા છે આખી દુનિયાની બધું જાણવાની, ખટપટની પહેલેથી જ ટેવ પડી ગઈ છે કે આનું શું, આનું શું, આનું શું, આ આવ્યો, તે આવ્યો, એણે શું કર્યું. ભાઈ આપણે કાંઈ મતલબ નથી જગતથી, આપણે કાંઈ મતલબ નથી. આખું જગત સોનાનું થાય એમ જેમ કૃપાળુ થયું કે અમને કાંઈ મતલબ નથી, એમ આખી દુનિયા ખાડામાં પડે ને તોય આપણે કાંઈ મતલબ નથી. પણ આપણે તો કાજી દુબળે ક્યું, સારે ગાંવ કે ફેકર ઉપયોગ વેરાઈ ગયો છે અવિચ્છિન્ન. એ અનુભવ અમને પ્રિય છે, અમારા અનુભવના ઉપયોગમાં કંઈ બાધા અમને જોઈતી નથી. કેવી લગ્ની લાગી છે એ સાધક દશાની અંદર. 20 દોહરામાં કહ્યું છે, પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પા દેઠા ન નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. પ્રભુ પ્રભુ લય લાગવી જોઈએ. આ લય આત્મામાંથી લાગે છે, આ અંતરનો ધ્વનિ છે, અનહદ ધ્વનિ છે. એમાં વિક્ષેપ કૃપાળુદેવને પોસાતો નથી. આગળનો એક પત્ર આપણે જોયો કે અનહદ ધ્વનિમાં મણા નથી, પણ ઘોડાગાડીનું સુખ એમાં બાધા આપે છે. જગતનો વિક્ષેપ બાધા આપે છે. અંદરથી જે સુખ, અંદરથી જે ધ્વનિ, અંતરનો જે આવાજ છે એ ચૈતન્યનો છે, એ વોઇસ ઓફ સાયલન્સ. એને કંઈ ભાષા નથી, સ્વર નથી, અને છતાં નાદ છે. એ વોઇસ ઓફ સાયલન્સ આ સાંભળતા આવડવો જોઈએ, અંતરનો અવાજ સાંભળતા આવડવો જોઈએ. અને એમ થાય કે અવાજ હોય તો સંભળાય ને, સંભળાતો નથી. બીજી કંઈ સ્પૃહા રહેતી નથી, કારણ કે બાધક કોણ કરે છે? સ્પૃહા. જગત પ્રત્યેની આપણી સ્પૃહા, જગતના પદાર્થો પ્રત્યેની આપણી સ્પૃહા, જગતની ઘટનાઓ પ્રત્યેની આપણી સ્પૃહા, જગતના સંગ પ્રસંગ પ્રત્યેની આપણી સ્પૃહા કેટલી બધી છે, અમાપ અને અમર્યાદિત. એ જેટલી જેટલી છે એટલી બધી બાધક થાય છે. પ્રભુ શ્રી સરસ કહે કે બધે વેરીને આવ્યો છું ને, એ બધે ઠેકાણેથી તો ઉઠી જાય અને એક સદગુરુ ઉપર દ્રઢ થા. તારો પ્રેમ તે વેરો છે ને સંસારમાં, કૃપાળુ દેવીની ભાષામાં કહે કે જેટલી સંસારગત વાલપ છે ને, એ બધી વાલપ સંકેલીને સમેટીને અસંસારગત વાલપને પ્રાપ્ત થાય. એટલી જ પ્રીતિ, એટલો જ પ્રેમ, એટલો જ તલસાટ, એટલી જ તમન્ના, એટલી જ વેદના સ્વરૂપને જાણવાની થવી જોઈએ. એ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. વિવેકાનંદના જીવનમાં એને જ્યારે ફિલોસોફી જાણી કે ભાઈ ઈશ્વર છે, એટલે એણે તરત જ ચારે બાજુ પ્રશ્ન આવ્યો કે હોય તો મારે સાક્ષાત્કાર કરવો છે, ન હોય તો વાત પૂરી કરો કે નહીં કે ઈશ્વર નથી. બધી જગ્યાએ દોડાદોડી શરૂ કરી દીધી. બ્રહ્મો સમાજના કેશવ સેનને મળ્યા, રવીન્દ્રનાથ ઠાકોરના પિતા દાવેન્દ્રનાથ ઠાકોરને મળ્યા. એ તો ગંગા કિનારે ઝૂંપડીમાં રહેતા હતા, હોળીમાં. એ તરી 4 વાગે ગયા એની હોળીમાં. મહર્ષિ આપે ઈશ્વરને જોયો છે? ભલભલા લોકોને એને પકડી દીધા. એના પ્રિન્સિપાલ વિલિયમ્સને મળ્યા, તમે જોયો છે તો વાત કરો છો? જો સત્ય હોય તો મારે એને આત્મસાત કરવું છે, ઈશ્વર હોય તો મારે એના દર્શન કરવું. ક્યાંયથી જવાબ નથી મળતો. અને એ એટલું એનું જ જીવન છે, એટલું તલસાટ ભરેલું છે. ખાવા પીવાનું પણ એકે કંઈ ભાન નહીં, પગમાં છાલા પડી જાય, સુવાનું કાંઈ ઠેકાણું નહીં, એવા દિવસો કાઢ્યા છે. કૃપાળુ દેવે એને દર્શન પરિસર શબ્દ માંગ્યો છે, દાર્શનિક રીતે, કે મને આત્મદર્શન ન થાય ત્યાં સુધી પરિસર કે ચેન ન પડે જીવનની અંદર. કેમ ન થાય? જો હોય તો, ન હોય તો નક્કી કરી નાખું, વાત પૂરી થઈ ગઈ. આ બધા શાસ્ત્રો, એ તો બધા શાસ્ત્રોનું પોટલું વાળીને ગંગામાં નાખી આવ્યા કે આમાં કંઈ અર્થ નથી, આ બધું લખ્યું છે પણ મને એમાં અનુભવ નથી. એમાં રામકૃષ્ણનો ભેટો થાય અને એમ કે હા બેટા, મેં જોયો છે, જેમ તને જોઉં છું એમ હું ઈશ્વરને જોઉં છું, તારી સાથે વાત કરું છું એથી અધિક નિકટતાથી હું ઈશ્વર સાથે વાત કરું છું, અને ચરણમાં પડી જાય છે. આ ભક્તની અવસ્થા છે, આ તલસાડ છે. નરસિંહને ભગવાનના લાલ રાસલીલાના દર્શન કરવાતા કેટલો તલસાડ છે, દેહનું ભાન ભૂલાઈ જાય. મસાલ લઈને નરસૈયો ઊભો છે અને મસાલનું તેલ ખૂટી જાય છે, હાથ સળગવા માંડે છે. રુક્મણીજી કૃષ્ણને કહે છે તમારા ભક્તને સંભાળો, એને તો એના હાથથી આવે મસાલ સળગે છે. તલસાડ છે, તમન્ના છે. એકમાત્ર ચૈતન્યનો અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે, બીજી કંઈ સ્પૃહા રહેતી નથી. બીજી કંઈ સ્પૃહા, માગ નરસિંહ શું જોઈએ છે? કંઈ નહીં, આપને રાસલીલાનું દર્શન કરવું છે, મીરાને દર્શન કરવા છે, નરસિંહને દર્શન કરવા છે, શ્રીમદને આત્મદર્શન કરવા છે, વિવેકાનંદને આત્મસાત કરવું છે. આ બધા લોકોએ જીવનમાં જે અનુભૂતિ કરી છે, અનુભૂતિ ત્યારે જ થાય કે જ્યારે એ જગત તરફથી નિસ્પૃહ બને છે, એને બીજી કોઈ ચીજની સ્પૃહા નથી. કૃપાળુદેવે એક સરસ નાનું કથાનક આપ્યું છે કે વિદ્યાધર રાજા ઉપર પ્રસન્ન થયો અને રાજાને કહ્યું માગ માગ, તારે શું જોઈએ છે? તો કે 5 ઇન્દ્રિયોના વિષયોની સ્મૃતિ કરાવે એવો આ રાજ, એનું મને સ્વપ્ને પણ ઈચ્છા ન હો. મને ક્યારેય મારા જીવનમાં આ રાજપાટ અને ઇન્દ્રિય સુખના ભોગ સામગ્રી ન મળે. આવી તમન્ના, મોક્ષ સિવાય બીજી કંઈ સ્પૃહા નથી, અને જ્યારે પોતાની અવિચ્છન્ન અનુભવમાં આવે ત્યારે મોક્ષની સ્પૃહા પણ. કૃપાળુ દેવનું તો જીવન આપણે જોઈએ કે પેલા માત્ર મોક્ષ અભિલાષ, એ સૂત્ર આપનાર અને કેવળ મોક્ષને માટે પ્રવૃત્તિ કરવું છે, એ મનસુખલામ સુરીરામ ત્રિપાઠી વગેરે બધા સાથે એક જ અમારે આત્માની મુક્તિ જોઈએ છે. એ પછી લખે કે હે જગતના નાથ પરમ શક્તિ, હવે તું અમને મોક્ષ પણ અમારે જોઈતો, એની પણ સ્પૃહા રહી નથી. નિસ્પૃહતા ક્યાં સુધી? આવા ઉત્કૃષ્ટ લક્ષ્યની પણ હવે અમને સ્પૃહા નથી. આ સત્પુરુષની અંદર જે કહ્યું ને, અંતરંગ સ્પૃહા નથી. ઓળખવાની રીત છે, સત્પુરુષને ઓળખવા જોઈએ, પણ એ ક્યાંથી ઓળખાય? આપણને કોઈની અંદર સ્પૃહા છે કે નહીં એ જ્યાં સુધી આપણી આંખમાં વૈરાગ્ય ન હોય ત્યાં સુધી ન ઓળખાય. એને મહાત્માને ઓળખવા માટે વૈરાગ્યના નેત્ર જોઈએ. વૈરાગ્યના નેત્ર વિના વિતરાગી કદી ન ઓળખાય. દોષ આપણા પક્ષે છે, એમના પક્ષે નથી. એ તો છે જ, જે દશામાં છે, જે અવસ્થામાં છે, જે સ્વરૂપમાં છે એ જ છે, પણ એને ઓળખી નથી શકાતું, અનુભવી નથી શકાતું. એનું કારણ આપણી એ સિવાયની અન્ય સ્પૃહાઓ એ બાધારૂપ બને છે. એક તુહી તુહી એ જ યથાર્થ વહેતી પ્રવાહના જોઈએ છે. શું કહેવું? લખ્યું લખાય નહીં, કથ્યું કથાય નહીં, જ્ઞાને માત્ર ગમ્ય છે. આ જ્ઞાન સિવાય આ અમારી વાત ક્યાંય કોઈને સમજવામાં આવે એમ નથી. પોતે જ્ઞાન સ્વરૂપ થઈને જો આ વિચારે તો જ આ વાત બેસે એમ છે, સમજાય એમ છે, કે ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ જગતની સ્પૃહાથી રહિત થઈએ તો જ થાય. બધી અબરખા ભેગી ભરી હોય સંસારની, અને આપણને આવી પરમ સુખની અનુભૂતિ જોઈતી હોય એ બનશે નહીં. કૃપાળુદેવે સાદું વાક્ય મૂક્યું, આગળ પત્રમાં આવી ગયું, કે સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું એ બનવું અસુલભ છે. હવે રહેવા દે ને ભાઈ ખોટી માથાકૂટ મૂકને, તને તારું ઘર ધંધો દાગીનો પરિગ્રહ બધું પ્રિય છે ને, બધે તું વેરાયેલો છો ને, બધે વિખરાયેલો છો ને, તો શું પરમાત્માને શોધવા નીકળો છો? એકમાત્ર જ્યારે લગ્ન લાગશે, એકમાત્ર માત્ર મોક્ષ અભિલાષ એ નથી સમજાતું. માત્ર એટલે એ સિવાય કંઈ નહીં, મોક્ષ સિવાય જગતમાં અનંત પદાર્થોની સ્થિતિ અને પ્રસંગો છે, કંઈ જ નહીં. અમને એકની અભિલાષા નથી. માત્ર મોક્ષ અભિલાષ ન સમજાય તો આત્માર્થીની દશા ક્યાંથી પકડાય? આપણને લાગે એ તો કવિતાના શબ્દો છે, કવિતાના શબ્દો નથી. એક અવસ્થા બતાવી છે, માત્ર મોક્ષ અભિલાષ, કશું જ ન જોઈએ. આત્મ સાક્ષાત્કારને, પરમાત્માના સાક્ષાત્કારને શાસ્ત્રકારોએ એક સરસ શબ્દ મૂક્યો છે, રાધાવેદ. રાધાવેદ એટલે રાધા નામની પુતળી, એ પુતળીની આંખને વીંધવાની છે. તો સ્થિતિ શું છે? હોજ છે, હોજમાં થાંભલો છે, થાંભલામાં એક એવું ત્રાજવું લટકાયું છે, બે પગ ત્યાં રાખવાના છે, અને હોજ ભરેલો છે અને થાંભલાના ઉપર એક ચક્કર ફરે છે, એમાં માછલી છે અને અથવા પૂતળી ફરે છે. એ ફરે છે અને તેને હાથમાં બાણ છે, પણ એને જોવાનું નીચે છે પાણીમાં. પાણીમાં જોઈને ફરતી જે માછલી અથવા તો રાધા છે, પૂતળી છે, એની આંખ વીંધવાની છે. કેટલી એકાગ્રતા જોઈએ. આ રાધાવેદ આટલી એકાગ્રતા જોઈએ એટલે કે હું આ તો રાધાવેદ છે, જેમ અર્જુનને કીધું ને કે પક્ષીની આંખ વીંધો. ત્યારે પ્રશ્ન કરે છે દ્રોણાચાર્ય, ભીમને પૂછે, યુધિષ્ઠિરને પૂછે, દુશાસનને પૂછે કે તમને શું દેખાય છે? આ ક્યાંક ઉજાળ દેખાય છે, કયો તો પાંદડા ગણી દઉં, દાડીઓ કેટલી છે એ બતાવી દઉં. એકે હાલે એમ નથી દ્રોણ કે ભાઈ તને આખું પક્ષી દેખાય છે, એ ના ચાલે. અર્જુન કે ગુરુદેવ મને એક પક્ષીની આંખ સિવાય કંઈ જ દેખાતું નથી. કેમ, આંખો વહી ગઈ હતી મોતિયો આવ્યો તો? દ્રષ્ટિ ગુમાવી દીધી હતી? નહીં, દ્રષ્ટિ ભેદક બની, દ્રષ્ટિ તીક્ષ્ણ બની, દ્રષ્ટિ એકાગ્ર થઈ. આને કહેવાય સરસંધાન. જે શૂટિંગ હરીફાઈ હોય છે ને, એ લોકોની મનસ્થિતિ જોવી જોઈએ કે લક્ષ્યને જ્યારે એને પાર પાડવું છે, એ ચક્કરમાં ચક્કર ચક્કરમાં ચક્કર અને એને એક લક્ષ્ય આપ્યો હોય એને વિંધવાનું છે, કેટલી એકાગ્રતા હશે. ચારે બાજુથી એને પોતાના ઉપયોગને સમેટી લીધો હશે. જેમ ચોરને જીવન મૃત્યુની દંડની સજા માફ કરવા માટે રાજાએ કીધું કે તેલ ભરેલું આ કટોળું છે અને આખા ગામમાં જઈને આવ, અને જો થાળીમાં તેલનું ટીપું ન પડે તો તારી સજા માફ, નહીં તો તને એ જ ઘડીએ શિરચ્છેદ થઈ જશે. કેટલા નાચ ગાન, આકર્ષણ, પ્રલોભનો રસ્તામાં રાજમાર્ગ ઉપર રાજાએ ઊભા કરી દીધા. ઓલો પહોંચ્યો કચેરીમાં, સાહેબ એક ટીપું પણ હવે તો છૂટો નહીં કીએ. રાજા કે પણ તારા સ્વાગત માટે મેં આ બધું કર્યું હતું, સજાવ્યું હતું નગરને, રંગરાગના ખેલનું આયોજન કર્યું હતું. સાહેબ મેં કાંઈ જોયું નથી, મારી નજર ક્યાંય નહોતી, મારો ઉપયોગ પણ, હું તો એક જ નજરે ચાલતો હતો. આ તેલ જે છલોછલ ભર્યું છે એમાંથી એક ટીપું પણ થાળીમાં પડે નહીં, મારા માટે જીવન મરણનો સવાલ હતો. એવું ખરું? આવી ભક્તિ અવિચ્છિન્ન અનુભવ અમને પ્રિય છે. કૃપાળુ દેવની દશા સમજવી છે. અથવા કૃપાળુ દેવ હોય કે કોઈ પણ આ બધા સંતો એ સંસારમાંથી આટલા વિમુખ થયા છે એટલે કે છે જ્ઞાનથી ગમ્ય છે, કાં તો શ્રેણીએ શ્રેણીએ સમજાય એવું છે. જો સાધના કરો અને ઉર્ધ્વગતિ શ્રેણીમાં આવીએ તો આ વાત પકડાશે કે જેટલો જેટલો સંસાર સીમિત થશે તેટલા તેટલા આપણે પરમ સત્યની નજીક જઈશું. જેમ આરંભ સમારંભ ઓછા થાય એમ ધ્યાનમાં એકાગ્રતા વધે, પ્રાર્થનામાં એકાગ્રતા વધે, માળામાં એકાગ્રતા વધે, પ્રભુ સ્મરણમાં એકાગ્રતા વધે, સ્વાધ્યાયમાં એકાગ્રતા વધે. પણ આપણા એકે આયોજન ઓછા ન થાય. રોજ આપણે દેરાસર દર્શન કરવા જવું છે પણ જીવનનો એકેય ક્રમ ઓછો ન થાય, વધતો જાય. આ હગાશે ને આ હગાશે ને અહીંયા હવે પ્રસંગ થયો છે ને અહીંયા મારે છૂટકો નથી ગયા વિના ને મારે તો આ છે ને આવી જેની અભરખા છે ફેલાવાની વિસ્તાર થવાની, ક્યારેય શ્રેણીએ શ્રેણીએ ગયા વિના આ સમજાશે નહીં. ચડતી શ્રેણીએ જાઓ. સંસારનો આયોજન આરંભ સમારંભની અલ્પતા કરો. કેટલો સરસ માર્ગ બતાવ્યો છે અને મુમુક્ષુ માટે એ શબ્દ મૂક્યો છે કે આરંભ સમારંભની અલ્પતા થયા વિના મુમુક્ષુતા હોય તો ચાલી જશે. આજે 50 પ્રકારના આરંભ છે અને મુમુક્ષુ થયા પછી એ 60 થયા તો એની મુમુક્ષુતા દ્રઢ થાય કે શિથિલ થાય? શિથિલ થાય. એ નવા નવા ધંધા શરૂ કરે તો એની સાધના પરિપક્વ થાય કે મંદ થાય? એમ આ જીવનનો ક્રમ શ્રેણી સમજાતી નથી. વૈરાગ્યની શ્રેણી, નિર્ગ્રંથની શ્રેણી, એ શ્રેણીએ શ્રેણી ચડો તો આ વાત પકડાશે. પણ સામાન્ય અનુભવ એવો જોવામાં આવે છે કે કોઈને કાંઈ ઓછું કરવું નથી, બધું વધારવું છે અને સાથોસાથ આત્મકલ્યાણ કરવું છે, ધાર્મિક થવું છે, અમારે આ કરવું છે અને અમારે આ કરવું છે. રોજ આ કરતો હોય ને કેમ ભાઈ શું વાંધો? હમણાં તો આ જુઓ ને આ એક નવી ઉપાધિ આવી છે. ઉપાધિ આવી છે કે તે વોરી છે? કારણ કે ક્યાંય ઘટાડવાનું, ક્યાંય સંક્ષેપ થવાની દ્રષ્ટિ જ નથી. આ શ્રેણી શબ્દ પણ સમજાતો નથી. શ્રેણીએ શ્રેણીએ બધા જ આરંભ સમારંભો, સંસાર તરફના સંગ પ્રસંગો, સંબંધો ઓછા કરવા, પરિમિત કરવા. એ પરિમિત કરતા શક્તિ જે છે, ઉર્જા જે છે, ઉપયોગ છે, એ તો એટલો જ છે, અનંત છે. એની ધારા આપણી સાધનામાં પુષ્ટ થશે અને એ થવાને કારણે એટલો બધો અનુભવ અંદરથી થશે, પછી એમ થાય કે આ બધાને કંઈ જરૂર જ નથી, આમાં ક્યાં સુખ હતું? સુખ અંદરથી જે મળે છે એની તુલનામાં આવી શકે એવું બીજું એક પણ સુખ કે શાંતિનો પ્રકાર નથી. સાધન વિના જે શાંતિ મળે છે એ સાધનથી કદી શાંતિ ન મળી શકે. સાધનથી જીવ અશાંત થઈ શકે, શાંત ન થઈ શકે. અને ગીતામાં સરસ વાક્ય મૂકે છે, અશાંતસ્ય કુત સુખમ. ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, અશાંતને સુખ ક્યાંથી હોય? અને કોણ અશાંત છે? જેને બાહ્ય ઉપાધિ વધુ છે તે. કેમ કે એને ચિંતાનું પ્રમાણ વધુ, ચિંતાની આઈટમ વધારે, એનું લિસ્ટ લાંબુ ચિંતા માટે. બીજા હોય તો કે અમારે કાંઈ નહીં, આ બસ આટલું થયું એટલું પતી ગયું. ઘણા કહે ને કે બસ સવારનું ખાઈ લીધું, વાત પૂરી થઈ ગઈ, હાંજની વાત હાંજે. પણ જેને ચિંતા એની પેઢી દર પેઢી સુધી ચાલ્યો જાય એનું શું થાય? શ્રેણી. આ શ્રેણી છે એ ત્યાગની શ્રેણી છે, વિરાગની શ્રેણી છે. જીવ શ્રેણીએ શ્રેણીએ એટલે ક્રમશ પડે, અનાદિકાળના સંસ્કાર છે. અનંતકાળથી પરાધીન દશામાં જીવતો આવ્યો છે, એકદમ સ્વાધીન થવા માટેની હિંમત ચાલશે નહીં. પણ જો શ્રેણી અપનાવશે તો આરંભ સમારંભનું અલ્પત્વ કરતો કરતો આનાથી પણ મારે ચાલે, આનાથી પણ ચાલે. એટલે આપણે ત્યાં વ્રત કીધા છે, એને વૃત્તિ સંક્ષેપ નામનો એક યોગ કીધો છે હરિભદ્રાચાર્યએ. વૃત્તિ સંક્ષેપ યોગ, વૃત્તિ સંક્ષય શબ્દ છે. હવે વૃત્તિઓને સંક્ષિપ્ત કરવી એને કૃપાળુદેવે 510માં કીધું કે બંધ વૃત્તિઓને ઉપશમાવવી અથવા નિવર્તાવવી, કાં તો સાવ છોડી દે એના છૂટો થઈ જા, અને નહીં તો ઉપશમા, એને શાંત કર, એને મંદ કર, એને અલ્પ કર, એને શિથિલ કર, પાવરફુલ થવા દે. માં સાધકની દશામાં છો તું, શ્રેણીએ શ્રેણીએ સમજાય એવું છે, બાકી તો અવ્યક્તતા જ છે. આ દશા કંઈ કહી શકાય એમ નથી, શબ્દોથી વર્ણવી શકાય એમ નથી. સંતો પણ નહીં સમજાવી શકે, સર્વજ્ઞ પણ નહીં સમજાવી શકે. જે પદશ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જો જ્ઞાનથી સમજાણો એને, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો. તેહ સ્વરૂપને અન્ય વાણી તે સુખ, શું તાકાત છે અન્ય વાણીની? સ્વરૂપનું સુખ વર્ણન કરી શકે, આત્માનું સુખ વર્ણવી શકે, કોઈ તાકાત નથી કોઈ વાણીની. એ કહે છે અવ્યક્તતા જ છે. જે અવ્યક્ત છે તે અવ્યક્ત જ રહે છે. સર્વજ્ઞના દેશનામાં પણ એ અવ્યક્ત રહે છે. અને કૃપાળુ દેવે પત્રની અંદર તીર્થંકર દેવને નમસ્કાર કર્યો છે, તો કે જે તીર્થંકર દેવે આત્મસ્થ સ્વરૂપ થઈને તે આત્મા જે પ્રકારે વ્યક્તપણે કહી શકાય તે પ્રમાણે યથાસ્થિત કહ્યો છે. જે નથી કહી શકાતો એ તો કયો જ નથી. આવું અગમ નિગમનું સ્વરૂપ છે. એટલે અહીંયા કહે છે માટે જ જે નિસ્પૃહ દશાનું જ રટણ છે. જુઓ આ એનો સાર આવ્યો, એ ફરીથી શું આવ્યો? નિસ્પૃહતા. માટે નિસ્પૃહ દશાનું જ રટણ છે. જોઈએ છીએ અવિચ્છિન્ન આત્માનો અનુભવ, પણ આ દશા થયા વિના એ અનુભવ ઉપલબ્ધ થઈ શકે નહીં. તો નિસ્પૃહમાં સ્પૃહા ક્યાં છે? જગતના પદાર્થોમાં, પર વસ્તુમાં, પર સંયોગમાં, પર સંબંધમાં સ્પૃહા કેટલી બધી છે. સંબંધો વધારવા છે, પરિચય વધારવો છે. આત્માના પરિચય થવું નથી અને જગતના પરિચયમાં ક્યાંય અટકવું નથી. એને એમ થાય કે હું રહી જઈશ તો બધા એને ઓળખે છે, મનને ન ઓળખે, પણ તને ન ઓળખે તો શું લૂંટાઈ ગયું. ઓછી ઉપાધિ, ઓછી ચિંતા. કોઈ આપણને ક્યાંય પ્રસંગમાં ન બોલાવે તો શું થાય? કેટલો કકડાટ કરે, અરે પણ ભાઈ તને નથી બોલાવ્યો, તારા ઉપર એને ઉપકાર કર્યો છે કે તું શાંતિથી તારી સાધનામાં રહે, અહીંયા ઉપયોગને લાવવાની કાંઈ જરૂર નથી. આ જે છે એ તો થવાનું થશે, આ તો સાંસારિક કાર્ય છે, એમાં તમે આવ્યા તોય શું અને ન આવ્યા તોય શું, પણ આને હક વળે નહીં. પ્રસંગ પતી જાય અને બળતરા ઊભી થાય. અમને ગણતા નથી, અમને પૂછતા નથી, અમને બોલાવતા નથી. સારું, સમાધાન નથી. ભલું થયું નથી, જંજાળ તૂટે છે સંસારની, સંબંધોની, સ્પૃહાની. આ સ્પૃહાની કડી છે, ઓછી થાય છે. નિસ્પૃહ દશાનો જ રણ છે. તે મળીએ આ કલ્પિત ભૂલી ગયે છૂટકો છે. આપણું બધું છે એ શું છે? કલ્પિત છે. જે સંસાર સાથેનો આપણો અનુબંધ છે અને એમાં જે સુખની માન્યતા છે, શાંતિની માન્યતા છે, અનુકૂળતાની માન્યતા છે, એ બધું કલ્પિત છે. એ એકેય આત્માને ઉપકારી થાય એમ નથી. આત્મકલ્યાણમાં એ એક પણ વાત સહાયક થઈ શકે એમ નથી. કલ્પિત છે. કલ્પિત એટલે જે વાસ્તવિક નથી, તે મનના વિચારોથી ઉત્પન્ન કરેલી સૃષ્ટિ છે. ભ્રાંતિ એ કલ્પિત છે. પ્રભુશ્રીએ એક સરસ વાક્ય કીધું છે કે દેવદેવીઓની માન્યતા અને આ ગુરુ કે આ જ્ઞાની, આ બધી લપ છોડ અને એક સદગુરુમાં દ્રઢ થઈ જા. કારણ કે એ બધી તારી વાત કલ્પના છે. આ નિજ કલ્પનાથી જ્ઞાની, નિજ કલ્પનાથી ગુરુ, નિજ કલ્પનાથી દેવદેવી, આ બધી ભ્રાંતિમાંથી છોડ અને એક સદગુરુ જે તને સાક્ષાત પ્રત્યક્ષ ઓળખાણ થયું છે, જો શ્રદ્ધાન થયું છે, તો એમાં સ્થિર થઈ જા અને તારા ઉપયોગને કેન્દ્રિત કરી દે, બધી સ્પૃહા છોડી દે, કલ્પિતમાંથી નીકળી જા. જીવ કલ્પિતમાં વધારે ભમે છે. હા, એ જ્યોતિષમાં લખ્યું છે કે જ્યોતિષ જ્ઞાનનું બહુ મહાત્મ્ય પૂછતા હતા એમને ઘણા. સૌભાગભાઈ પણ પૂછ્યું હતું ત્યારે લખે છે કે અમે તો ઈચ્છીએ છીએ કે અમને આ જ્યોતિષનું જ્ઞાન છે એ તમે ભૂલી જાઓ તો સારું. એ કલ્પિત છે. જ્યોતિષનું જ્ઞાન, લોકનું જ્ઞાન, ખગોળશાસ્ત્રનું જ્ઞાન, વિજ્ઞાનનું જ્ઞાન આ કલ્પિત છે, વાસ્તવિક નથી. જરૂર નથી. એ કારણ કે અમે હવે આ બધા જે અમારે જોઈતું હતું, નિશંકતા, નિર્ભયતા અને અમારી નિષ્ફળતા, એ અમને મળી ગઈ છે. બસ પછી શું જરૂર છે? એકવાર પોતાને આત્માનો અનુભવ થાય, અને હવે શબ્દોમાં નથી, હું આત્મા છું, હું ચૈતન્ય છું, અવિનાશી છું, શાશ્વત છું, સત છું. બધી પરિસ્થિતિ અત્યારે જે છે, સુખ દુઃખની, અનુકૂળ પ્રતિકૂળની, ઇષ્ટ અનિષ્ટની, કલ્પિત છે. એ રહેશે એ ત્યાં સુધી મારું એની સાથે જોડાણ રહેશે જ્યાં સુધી મારું અજ્ઞાન છે ત્યાં સુધી. એકવાર અજ્ઞાન ટળ્યું ત્યારથી જ જ્ઞાની મુક્ત છે. આ બધાથી મુક્ત થઈ ગયો જે ક્ષણે અજ્ઞાન ટળ્યું. અદ્ભુત વાત છે. પત્ર વિચારણાનો છે. આમાં એમને આખી નિષ્પૃહ દશાની વાત મૂકી છે. જો આપણાથી પકડાય તો એ પોઈન્ટ આજે છે વિશેષ અવસરે.